स्वामी नारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामी ने नमो नमः। स्वामीनारायण हरे। पछी वड़ी कोई के श्रीजी महाराज ने पूछू जे કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી। કાંજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી। તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ। તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દૃઢ પ્રીતિ થાય। તે વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનો પ્રથમ વચનામૃત થયો સહજાનંદ સ્વામી મહાનંદાંભોધિ। સ્મિત રુચિર પૂર્ણેન્દુ વદનઃ પ્રફુલ્લાંબોજન્મ સદશ દૃશ શોભાક્ષિ યુગલઃ કૃપાપાર શ્રીત સકલ જીવાતિ સુખદો મહાશ્રેય મૂર્તિ જયતે સહિ નારાયણ મુનિ જ્ઞાનેન ધર્મેન યુતાં વિરક્ત્યા મહાત્મ્યબોધેન ચ યો નિજસ્ય પ્રવર્તયામાસ ભૂમિશ્વભક્તિં સહૈર્ણોસ્તુ મતી પ્રદાતા શ્રૂયતાં દેવદેવેશ સ્વામીનારાયણ ધાન કથયિષ્યે શુભ કથા ઓ
ओम श्री सहजानंद स्वामी ने श्यामाय नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री घनश्याम लक्ष्मीनारायण देव की जय। श्री धर्म भक्ति हरि कृष्ण महाराज की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। नमः पार्वती पते हर हर महादेव हर।
राजो वाचं दातोमप्यधिकं मोक्षं त्रिवर्गाद् हरिरीश्वरः। राज्यं नवाप्यदादृक्तं धर्मेराग्ने कुतो द्विज। परम पवित्र एवा संवत 2062 ना आ धनुर्मासना प्रारंभे आपने भगवान स्वामी नारायणना चरित्रों थी भरपूर एवा चरित्रों ना महासागर समा दिव्य ग्रंथ जेन भगवान श्री हरि कहे छे अमारु भक्ति शास्त्र छे एवा श्री सत्संगी भूषण ग्रंथना चतुर्थ अंशनी कथानो आजे प्रारंभ करी रहा छे। ज्येष्ठजीत राजा कहे छे व्यापकेश मुनि भगवान श्री हरि तो करतु मकरतु अन्यथा करतु समर्थ छे। इतलू ज नहीं हे महर्षि भगवान श्री हरि तो પોતાના ભક્તોને સર્વસ્વ દાનમાં આપી દે એવા મહાદાની છે, છતાં પણ સર્વ આપવા સમૃદ્ધિ આપવામાં સમર્થ એવા ભગવાન શ્રી હરિ કાનોબા ગાયકવાડ સરકારને એણે માંગેલ રાજ્ય સમૃદ્ધિ અથવા તો 1 લાખ રૂપિયા આપ્યા વિના જ છુપાવે છે એના રાજ્યમાંથી ચાલી નીકળ્યા અને એને કાંઈ પણ કેમ ન આપ્યું। કારણ ભગવાન શ્રી હરિ તો સર્વેશ્વર પ્રભુ છે, ધેર ઇઝ નો હસબન્ડ ઓફ હસબન્ડ કહેતા ધણીનો કોઈ ધણી નથી। એને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ આપવા હોય તો રાજાને આપી શકે એમ છે, અને જો એક રાજાને ભગવાને 1 લાખ રૂપિયા આપ્યા હોત તો એ રાજા ભગવાનનો પાક્કો સત્સંગી થઈ જાત। અને ભગવાનને તો ક્યાં રૂપિયાની ખોટ હતી કે રાજાની રજા લીધા વિના એક કાણી પાઈ પણ રાજાને આપ્યા વગર ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા. વળી ભગવાન ત્યાંથી કયા કયા નગરને વિશે પધાર્યા અને ત્યાં ત્યાં ભગવાને કેવી કેવી અદ્ભુત લીલાઓ કરી એ બધી જ કથા મને કર્ણપ્રિય એવી ભગવાનની આવી આ અદ્ભુત કથા હે મહામુનિરાજ સર્વજ્ઞ એવા આપ કહેવાને યોગ્ય છો. બ્રહ્મ મુનિ કહે છે, હે શિવરામ વિપ્ર, રાજાએ પૂછેલા તે વ્યાપકેશ મુનિ ભગવાન શ્રી હરિના ચરિત્ર સિંધુમાં નિમગ્ન થયેલા હતા. સ્વામી તો ભગવાનના ચરિત્રો કહેવામાં એટલા બધા લીન છે કે એમને સ્થળ કાળનો કે દેહનું ભાન નથી. પણ જ્યારે રાજાએ પ્રશ્ન પૂછ્યો એટલે વ્યાપકેશ મુનિ અંતર્દૃષ્ટિમાંથી વળી બહાર નીકળ્યા છે અને રાજાનો આવો અદ્ભુત પ્રશ્ન સાંભળી અને અતિ પ્રસન્ન થયા છે. રાજાને કહે છે, હે રાજા, ખરેખર તારી બુદ્ધિ અતિશય શુદ્ધ છે, તને ધન્યવાદ છે કે ભગવાનના આવા ચરિત્રો સાંભળવામાં તને તૃપ્તિ થતી જ નથી. ભક્તો, તૃતીય અંશના અંતમાં કથા કંઈક આવી છે. ભગવાન શ્રી હરિ સરસવણી ગામને વિશે સંતો અને પાર્ષદો સહિત પધારેલા. 20 જેટલા હથિયારબંધ પાર્ષદો ભગવાનની સાથે છે. 100 જેટલા સંતો, મુક્તાનંદ આદિ બધા સંતો ભગવાનની સાથે છે. અને સરસવણી ગામમાં કર્ણજીત રાજા એટલે કે પાદરા નગરના મહારાજા કાનોબા ગાયકવાડનો દૂત ભગવાન શ્રી હરિને આમંત્રણ આપવા માટે આવ્યો છે કે હે મહારાજ, અમારા નરેશ આપના આગમનની રાહ જોઈ રહ્યા છે, આપનું આતિથ્ય કરી અને એનો ગાર્હસ્થ ધર્મ બજાવવા માગે છે, એનો ગૃહસ્થાશ્રમ ધન્ય કરવા માગે છે, તો અમારા મહારાજાનો મનોરથ પૂર્ણ કરવા માટે હે પ્રભુ, હે કૃપાનાથ, આપ જલ્દી જલ્દી પાદરા નગરને વિશે પધારો એવી અરજી કરવા મારા મહારાજે આપની પાસે મોકલ્યો છે. ભગવાન શ્રી હરિ તો રાજાના અંતરની ભાવના જાણતા હતા. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાય, જીનકે હાથ મેં દોરી. ભગવાન તો રાજાની ભાવના જાણતા હતા એટલે ભગવાને કહ્યું કે હે પાર્ષદો, તમે બધા સીધા અહીંથી સળકી ગામે પધારો અને હું સંતોને સાથે લઈ અને પાદરા ગામને વિશે રાજાનો ભાવ પૂરો કરવા માટે જાઉં છું. આવતીકાલે સંતો સહિત અમે સળકી ગામે પહોંચી જશો. આવી રીતે ભગવાને પાર્ષદોને પાદરા ગામમાં સાથે ન લીધા અને બારોબાર મોકલી દીધા. આમ તો રાજા રજવાડાને ત્યાં પધરામણી કરવી હોય ત્યારે ખાસ આવો રાજાશાહી ઠાઠ રાખવો જોઈએ. પાર્ષદો તો અવશ્ય ભેગા જોઈએ બંદૂકધારી. એના બદલે ભગવાને મોકલી દીધા, એનું રહસ્ય આપણે આગળ જોઈશું. ભગવાન શ્રી હરિ કર્ણજીત રાજાનો ભાવ પૂરો કરવા માટે હે રાજન પાદરા નગર તરફ પધાર્યા છે. રાજાએ ધામધૂમથી દબદબાપૂર્વક ભગવાન શ્રી હરિનું સ્વાગત સામયું કર્યું છે અને પોતાના રાજમહેલના વિશે ભગવાન સ્વામિનારાયણનો ઉતારો કરાવ્યો છે. રાજાના મનમાં લોભ છે, અંતરમાં કપટ પણ ખરું. રાજાને મનમાં એમ હતું કે સ્વામિનારાયણને હું મારા રાજ્યમાં બોલાવી એને રાજી કરી અને રૂપિયા માગું અને સૈન્ય માગું જેથી કરીને પછી મોટું રાજ્ય મને પ્રાપ્ત થાય. એટલે ભગવાન અને સંતોને ઉતારા કરાવ્યા છે. પછી રાત ભગવાનને જમાડ્યા, સંતોને પણ ખૂબ ભાવથી જમાડ્યા છે. રાત્રિના સમયે ભગવાને સત્સંગ કરાવ્યો. પછી રાજા ભગવાન શ્રી હરિ પોઢ્યા ત્યારે ચરણ ચંપી કરવા આવ્યા. ભગવાન કહે છે, મહારાજા તમે રહેવા દો તો? કે નહીં મહારાજ, આપની ચરણ ચંપીની આવી સેવા મને ક્યાંથી મળે? ભગવાનના ચરણ ચાંપવા લાગ્યા છે. થોડી વાર થઈ એટલે મહારાજ કહે છે, હવે રાખો. પણ રાજા જાતો નથી, પગ ચંપી કર્યા જ કરે છે. ભગવાન કહે છે, કર્ણજીત રાજા, તમારા અંતરમાં કાંઈ ઈચ્છા હોય એવું લાગે છે તો તમારો જે કાંઈ મનોરથ હોય એ મને કહો. જે તમારે ઈચ્છા હોય તે મારી આગળ રજૂ કરો. ત્યારે કહે છે ભગવાન, સ્વામિનારાયણ, મને 1,00,000 રૂપિયા આપો અને મારું મોટું સૈન્ય થાય, મારું રાજ્યનો વિસ્તાર ખૂબ વધે એવું વરદાન આપો. પણ 1,00,000 રૂપિયા તો હાર્ડ કેશ મને આપો. ભગવાન હસવા લાગ્યા કે સરકાર, અમે તો ઠીન ઠીન ગોપાલ છીએ, જોને અમારા વસ્ત્રને ખીસ્સું જ નથી, અમે એક કાણી પાઈ પણ પાસે રાખતા નથી. કહેતા હોય તો આશીર્વાદ આપીએ. નહીં મહારાજ, આશીર્વાદ તો પછી, પહેલાં 1,00,000 રૂપિયા તો મને કેશ આપો. ભગવાન કહે છે, રાજા રૂપિયા છે જ નહીં તો આપું ક્યાંથી? નહીં ભગવાન, તમે બહુ મોટા મોટા સમયા કરો છો, એ કાંઈ એમને એમ થાય, રૂપિયા ક્યાંથી આવે છે? માટે 1,00,000 રૂપિયા તો તમારે મને આપવા જ પડશે. જો નહીં આપો તો ત્યાં સુધી નજર કેદ રાખીશ, મારા રાજ્યમાંથી બહાર જવા દઈશ નહીં. આ રાજાએ હવે પોત પ્રકાશ્યું. સંતોને બધાને હું જવા દઉં પણ તમને નહીં જવા દઉં, કારણ કે સંતોને રાખે તો હો સંતોને રોજ ખવડાવવાનો ખર્ચો થાય ને. એટલે મહારાજ, સવારે સંતોને રવાના કરી દઈશ, પણ તમને તો જ્યાં સુધી 1,00,000 રૂપિયા નહીં આપો ત્યાં સુધી હું જવા નહીં દઉં. ભગવાન કહે છે, એમ કરો સરકાર, અમારી પાસે તો રૂપિયા છે નહીં, તમે જો સમયો કરાવો તો દેશ દેશાંતરમાંથી અમારા ભક્તોને તેડાવીએ, એ બધા આવશે, અમારી પાસે ભેટ મૂકશે, એ બધા રૂપિયા તમને દઈ દઈશું. બસ જેટલા આવે એટલા 1,00,000, 2,00,000, 5,00,000 બધા તમારા. પણ આ તો લોભીઓ હતો, એને એમ થયું કે સમય એમ ખર્ચો થાય. ભગવાનને કહે છે, એ આપણે કરવું નથી, મને પહેલાં 1,00,000 રૂપિયા આપો પછી આગળ વાત કરો. ભગવાન કહે છે, ભાઈ કહેતો હોય તો આશીર્વાદ આપીએ, રૂપિયા તો અમે કોઈને હાર્ડ કેશ આપતા નથી. રાજા કહે છે, તો પછી સ્વામિનારાયણ ભગવાન, તમને મારા રાજ્યમાંથી બહાર નીકળવા નહીં દઉં. જ્યાં સુધી રૂપિયા તમારા સત્સંગીઓ એ નહીં આપી જાય, તમને છોડાવવાના, ત્યાં સુધી નજર કેદ રાખીશ. ભગવાન કહે છે, ભલે રાજા. રાજા પછી સૂઈ ગયા. ગેટ હતો મેઇન દરવાજો, એના દરવાણીઓ હતા, એને કહી દીધું કે સાંભળો, સવારે નાવા માટે બધા સાધુ જાય એને બધાને જવા દેજો, પણ સ્વામિનારાયણને જવા દેતા નહીં. પેલા રાત્રિના ચોકીદાર કહે છે, પણ સ્વામિનારાયણને અમારે ઓળખવા કેમ? બધા ભગવા લુગડાવાળા હરખા જ લાગે. રાજા કહે છે, અરે ગાંડાઓ, તમને આટલી અક્કલ નથી, બીજા બધાય છે એ ભગવા લુગડા પહેરે છે અને સ્વામિનારાયણ તો સફેદ વસ્ત્રમાં સજ્જ હોય છે, માટે એક સફેદ લુગડાવાળા આવે એને તમારે જવા નહીં દેવાનું, એ સિવાય બીજા બધાને ન જાય તો કાઢી મૂકજો જાલી જાલીને, અને પછી પાછા આવવા દેતા નહીં. સંતોને તો સવારે વહેલા ઉઠવાની ટેવ હોય, 3:30 બધા ઉઠીને નાહવા માટે તળાવે જાય, નદીએ જાય, કારણ કે પહેલાના જમાનામાં કે આવા બાથરૂમને પાણીને ટાંકાને ઘરે ઘરે નળ નહોતા, એટલે સવારે વહેલા ઉઠીને નાહવા જાય એટલે બાયું બાયું કોઈ નડે નહીં, સ્નાન કરીને આવીને પૂજા વહેલા કરી લે. ભગવાને મુક્ત મુનિને બોલાવ્યા, સ્વામી સ્વામી કહે છે, હા મહારાજ, સ્વામી તમે મારા ગુરુ ને હું તમારો ચેલો. સ્વામી કહે છે, મહારાજ આવું કેમ બોલો છો? ભગવાન કે પહેલાં હતા જ ને સ્ટાર્ટિંગમાં, તમારે મને દીક્ષા દેવાની છે. અરે મહારાજ તમે અમને દીક્ષા દો ને આવડી ગંગા. ભગવાન કહે છે, એ વાત કરો ને, ધોતિયા કેટલા તમારી પાસે છે? તો કે મહારાજ એક જોડી છે. ભગવાન કે મને પહેરાવી દો ને દીક્ષા આપી દો. કા મહારાજ આવું કા બોલો? ભગવાન કે આ રાજાના સકંજામાંથી છૂટવા માટે મારે દીક્ષા તમારી પાસે લેવી પડશે. તમે મારા ગુરુ, હું તમારો ચેલો, એક જોડી વસ્ત્રો તમારા મને આપી દો. કારણ આ મને નજર કેદ રાખવાનો છે. સ્વામી કે ભલે મહારાજ. પોતાના વસ્ત્રો સ્વામીએ મહારાજને આપ્યા. 3 વાગે ભગવાન ઉઠ્યા અને ભગવા વસ્ત્ર પહેરી લીધા, સફેદની પોટલી રાખી બગલમાં. સંતો ભેગા મહારાજ હાલ્યા. સંતો પણ બધા ઉઠીને મહારાજની સાથે. કાનોમાં ગાયકવાડનો ઓર્ડર હતો કે ભગવા લુગડા વાળાને જવા દેવાના, એટલે ઓલા તો સજ્જ થઈ ગયા, આંખું બાંખું ચોડીને આમ બરોબર કે જો ભૂલે પાછો સફેદ લુગડા વાળો નીકળી ન જાય, બરોબર ચેક કરીને મસાલ બાજુમાં રાખીને એક એકને ગણતા ગણતા જવા દીધા. હવે કાનોબા તો ઉઠે 8 વાગે, મોડા ઉઠે એનું બધું લૂંટાઈ જાય, એટલું યાદ રાખો. ભગવાન મળ્યા હોય તો ખોવાઈ જાય, વહેલા ઉઠે તો ભગવાન રે. એટલે પેલા ગણતા ગયા, પાક્કી ગણતરી કરી 101 થયા. સવારે 8 વાગે કાનોબા તો ઉઠ્યા, ઉઠીને જોવે સીધા પહેલા તો આવ્યા દરવાજે. આવીને દરવાણીને કહે છે કે સાધુ બધાય ગયા? તો કે હા. એ કે સફેદ લુગડાવાળા? ના, એને જવા નથી દીધો, કે જોઈ જોઈને જવા દીધા બધા. તો સારું. આવ્યો દરબારમાં, દરબાર બધો ખાલી, સાધુના ઉતારા ખાલી. રાજમહેલમાં અંદર શયન ભુવનમાં ગયા, ત્યાં અંદર જઈને જુએ તો શયન ખંડે ખાલી. શ્રીજી મહારાજ મળે નહીં, ધુઆં પુઆ થતો બહાર આવ્યો છે. આવીને સેવકોને ખખડાવા લાગ્યો, મૂર્ખાવ, તમારી આંખોમાં ધૂળ નાખીને સ્વામિનારાયણ સફેદ લુગડાવાળા હેલા ગયા. પેલા કહે છે, સરકાર અમે ત્રણેય ભાનમાં હતા, બરોબર જાગીને જોઈને મસાલથી ચેક કરીને જવા દીધા, એક ભગવા લુગડા વગરનો જવા દીધો નથી. રાજા કહે છે, હતા કેટલા? એ તો કયો. ત્યારે કહે છે, 101 પૂરા. રાજા માથું કૂટવા લાગ્યો, કરે રે સ્વામિનારાયણ મને દગો દઈ છટકીને ભાગી ગયા. અરે ગાંડા, એ ભગવા લુગડા પહેરીને ભાગી ગયા. સેવકો કહે છે, મારો વાંક, અમને તમે સૂચના આપી હતી કે સફેદ લુગડાવાળાને જવા નહીં દેવાનું, તો અમે એને જવા દીધા નથી. રાજા છાતી કૂટવા માંડ્યો, માથું કૂટવા માંડ્યો, પણ ભગવાન એને થાપ આપીને ચાલ્યા ગયા. એટલે આ રાજા જ્યેષ્ઠજીત સ્વામીને કહે છે કે હે વ્યાપકેશ મુનિ, ભગવાને એને શું કામ ધનનું આપ્યું? 1,00,000 રૂપિયા આપ્યા હોત તો પાક્કો ચેલો ભગવાનનો થઈ જાત અને ખૂબ સત્સંગ વધે. ત્યારે વ્યાપકેશ મુનિ કહે છે, હે મહિપતે, ધન છે ને એ અતિ પાપનું મૂળ છે, અને રાજ્ય છે ને એ અતિ દુઃખનું કારણ છે. એટલા માટે ભગવાન શ્રી હરિએ મનમાં એમ વિચાર કર્યો કે આ કર્ણજીત રાજા જો મોટું રાજ્ય અને પુષ્કળ ધન પામશે તો પછી એ પાપમાં પડી જશે, અતિશય દુઃખી થઈ જશે અને મારું સ્મરણ કરી શકશે નહીં. કારણ કે દ્રવ્યમાં તો ઘણા દુઃખો રહ્યા છે. ધનનું નામ છે અર્થ, પણ ભગવાન શ્રી હરિ સત્સંગી જીવનમાં કહે છે કે એમાં 15 અનર્થ રહેલા છે. એટલે વિહારીલાલજી મહારાજ કહે છે, ભગવાન શ્રી હરિ કહે છે કહે હરિદ્રવ્ય ગણો નઠારો કુબુદ્ધિ ને ક્લેશ વધારનારો જો દ્રવ્ય નો કાંઈ રહે ન પાર તો ધર્મ રાજા રમિયા જુગાર લડાવી મારે ધનભાઈ ભાઈ લડાવી મારે સસરા જમાઈ અધર્મ અન્યાય અનેક થાય જો દ્રવ્ય માદો સગણા જણાય જો દ્રવ્ય મધ્યે સુખ શાંતિ હોય તો તુચ્છ જાણી ન તજે જ કોયા ભરતૃ હરિયા દિન કો થયા છે તે દ્રવ્ય ત્યાગી મનમાં ગયા છે તે રાજ્ય ત્યાગી મનમાં ગયા છે તે સ્ત્રીઓ ત્યાગી વનમાં ગયા છે ભગવાન શ્રી હરિ કહે છે કે હે ભક્તો દ્રવ્ય છે ને એ અતિશય ભૂંડું છે કારણ એ ધન આવે એટલે તમે જુઓ કુટુંબમાં પણ કલેશ વધે હો જાજા રૂપિયા થાય એટલે હગા ભાઈઓ બાખડવા માંડે કુબુદ્ધિ આવે કારણ કે જાજા રૂપિયા અનર્થ વગર થાય જ નહીં એટલે તમે જુઓ પાપથી પૈસો ભેગો કરે કરોડોપતિ ને અબજોપતિ થાય પછી એમાં ઝઘડા સિવાય બીજું કઈ ન હોય અંબાણીમાં અનિલ અંબાણી ને મુકેશ અંબાણી જુઓ ને કેવા બાજ્યા એ રૂપિયાનું કારણ હતું ને નહીતર એવા ઝઘડા થાત નહીં આ અમેરિકા ને રશિયા બધા ઝઘડા કરતા એનું કારણ પણ રાજ્ય સંપત્તિ અને ધન સંપત્તિ જ હતી કુવૈત ઉપર અને ઈરાન ઈરાક ઉપર જે આ બધા યુદ્ધો થયા એની પાછળનું કારણ પણ અમેરિકાની ધનની લાલચ જ છે હો કે પેટ્રોલના કુવાઓ હાથમાં આવી જાય તો માલમ માલ થઈ જઈએ એટલે ભગવાન કહે છે કે દ્રવ્યમાં દુઃખ સિવાય બીજું કંઈ નથી ભગવાન કહે છે જુઓ ને ધર્મરાજા જેવા ધર્મરાજા એટલે કે યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થના મહારાજા બન્યા ખૂબ સુખ સંપત્તિ ધન પ્રાપ્ત થયું તો એ જુગાર રમ્યા એને પણ કુબુદ્ધિ સૂજી એટલે કહે છે લડાવી મારે ધન ભાઈ ભાઈ દુર્યોધન કહેતા કૌરવો અને પાંડવો કેવા લડ્યા એ કેવળ આનું જ કારણ હતું અરે ભગવાન કૃષ્ણને પણ ધને તો છોડ્યા નથી લ્યો શ્યમંતક મણી એના માટે સગા સસરાએ સત્યજીત યાદવે ભગવાન ઉપર આરોપ મૂક્યો કે કૃષ્ણે મારા ભાઈને મારી પ્રસેનજીતને મારીને મણી લઈ લીધું કેવા કેવા ઝઘડા એટલું જ નહીં પછી ભગવાન એ મણી પાછા જાંબુવાન પાસેથી લઈ આવ્યા ફરી પાછો એ મણીનો લોભ લાગ્યો શુદ્ધ સદ્ધનવાને અને ભગવાન હસ્તિનાપુર ગયા હતા અને ભગવાનના સસરાને મારી નાખ્યા જુઓ આ ધન છે એ જાન પણ લઈ લેવો હમણાં તમે જુઓ ને એકલા બાયુ ઘણા રહેતા હોય છે બંગલામાં એપાર્ટમેન્ટમાં ઘૂસી જઈને ડોસીને પતાવી અને ધન માલ મિલકત લઈને બધા ફરાર થઈ જાય છે તો એ મણી પાછો સત્રાજીત યાદવને મારી અને સદ્ધનવા લઈને ભાગ્યો મણી તો અક્રૂરજીને આપી દીધો અક્રૂરજી કહે છે કે મણી મૂકીને ભાગ કારણ કે મણી લઈને ક્યાં દોડીશ ભગવાન એની પાછળ પડ્યા સદ્ધનવાને મારી નાખ્યો ખિસ્સા ફંફોડ્યા પણ મણી ન મળ્યો ભગવાનના મોટા ભાઈ બળદેવજી થોડા પાછળ હતા, ભગવાનને મળ્યા. મણી ક્યાં? ત્યારે ભગવાન કે મણી ન મળ્યો. ત્યારે ભાઈને એમ થયું બળદેવજીને કે એને ઘરવાળીને આપવો હોય છે સત્ય ભામાને, એટલે મારી પાસે ખોટું બોલાતો, રીસાઈને ભાગી ગયા હસ્તિનાપુર. ભગવાન ઘરે આવ્યા, સત્ય ભામા કહે છે મણી ક્યાં, શ્યામંતક મણી? ભગવાન કહે છે એની પાસે કાંઈ નહોતો, નાહકનો માર્યો. સત્ય ભામાને એમ થયું કે એના મોટા ભાઈને મણી દઈ દેવો હતો એટલે મારી પાસે ખોટું બોલ્યા, બે જણા રિહાણા લ્યો. ભગવાનને પણ હેરાન હેરાન કરી નાખ્યા ધને, એ બીજા કોઈને છોડે. એટલે કહે છે લડાવી મારે ધન ભાઈ ભાઈ, લડાવી મારે સસરા જમાઈ, અધર્મ અન્યાય અનેક થાય જો દ્રવ્યમાં દોષ ઘણા જણાય. ભગવાન તો કહે છે 15 દોષ છે એમાં. એટલે કહે છે કે એમાં જો સુખ શાંતિ હોય તો પછી એને તુચ્છ જાણીને કોઈ તજે, પણ 92 લાખ માળવાનો ધણી ભર્તુહરિ મહારાજ, આટલું મોટું રાજ્ય અને 1600 રાણીઓનો ત્યાગ કરી અને જંગલમાં જઈને અલેખ જગાવીને બેઠો, અને મનુ આદિક મહારાજાઓ હતા એ પણ ધન અને રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં જઈને પ્રભુ આરાધન કરવા લાગ્યા છે. એટલે મહારાજ કહે છે ધન આવે તો ભગવાન ભૂલાય, રાજ્ય સમૃદ્ધિ મળે તો ભગવાન ભૂલાઈ જાય, એમ સ્ત્રી સંબંધી સુખ જો હારી સ્ત્રી મળે ને તોય બંધન થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને, જાજુ ધન, સારું ઘર અને રૂપાળી બાયડી, આ ત્રણ ગ્રહસ્થોને પણ બંધન કરે. આ ત્રણ હોય તો એ મંદિરે આવે નહીં, ભગવાન નો ભજે. પણ એવું ન હોય તો હવારમાં વહેલા ઉઠીને ધનુર્માસની ધૂન કરે. એટલે ભગવાન કહે છે કે મને એમ થયું કે આ ધન છે એ અતિ અનર્થકારી છે. વ્યાપકેશ મુનિ કહે છે ભગવાને આવું જાણી અને એનું જો સ્મરણ ન થાય ભગવાનનું તો પછી રાજાનું કલ્યાણ ન થાય. તેથી મનોવાંછિત સુખ આપવા માટે સમર્થ એવા શ્રીહરિએ રાજાના અંતરનું કપટ જાણીને પણ એના ઉપર દયા કરવા માટે રાજ્ય કે દ્રવ્ય કાંઈ આપ્યો નહીં, અને રાજા જવાનો તો દેવાનો, ભગવાનને નજર કેદ કરવાનો હતો, એટલે રાજાની રજા લીધા વિના જ છુપાવે છે. ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા છે. એક કારણ એનું એ છે કે રાજાના અંતરમાં કપટ હતું. કપટીનું ભગવાનને કોઈ દી ખપે નહીં, અને કપટી ભક્ત ભગવાનને ગમે નહીં. માન, ઈર્ષ્યા, ક્રોધ અને કપટ આ ચાર જે ભગવાન સંગાથે રાખે એનું કોઈ દી કલ્યાણ થાય નહીં. એટલે ભગવાન એને કહ્યા વગર ચાલ્યા ગયા છે. એટલે તો સ્વામીએ ગાયું છે, એક કપટી ન તરે રે મહારાજ, એ શરણ આયે સબહી તરે, પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, એના તારે કૌરવ સમાજ શરણ આયે સબહી તરે. કવિ કહે છે એક કપટી ને તરે રે મહારાજ, શરણ આયે સબહી. બીજા બધા ગમે એવા હોય ને ભગવાન શરણે રાખે, પણ કપટી છે ને એ તો ત્યાં એનો ભાવ ભજવા વગર રહે નહીં. ભગવાનને શરણે આવ્યો હોય તો ત્યાંય કપટ કરે એટલે એનું કલ્યાણ ન થાય. પાંચ પાંડવ અને દ્રૌપદી હતા એનું કલ્યાણ ભગવાને કરી નાખ્યું, પણ 100 કૌરવો હતા, હસ્તિનાપુરના ધણી હતા, પણ એનું કલ્યાણ ન થયું. ભગવાન એનું જમ્યા નહીં જો, નકર એ વખતે પાંડવ તો ભિખારી હતા, એમની પાસે કાંઈ નહોતું, અને વનમાંથી રખડીને આવ્યા હતા. અને રાજા તો હસ્તિનાપુરનો દુર્યોધન હતો. ભગવાન એની ઘરે વિષ્ટી કરવા માટે ગયેલા કે પાંડવોને ચાર ગામ હું કહું, એ પાંચમું તને પસંદ પડે, એ ઇન્દ્રપ્રસ્થ, વૃકપ્રસ્થ, વારણાવાસ આદિ આપો, અને પાંચમું તમને ગમે એ આપો, તો આપણે લડાઈ કરવી નથી. આમ તો દુર્યોધનને તો થોડું મનમાં એમ થયું, દઈ દઉં, આટલા વાંધો નથી, પણ શકુની આંખ ફેરવી. મહાલુચ્ચો હતો શકુની, છે ને, દુનિયામાં લુચ્ચા નંબર વનનો એવોર્ડ જો આપવો જ શકુનીને મળે, એટલો ખતરનાક હતો. એને કહે છે કે રેવા દે, આ કૃષ્ણે ચાર ગામમાં જ બધું માગી લીધું, અને પાંચમું તું આપીશ તો ઊભો ક્યાં રહીશ, માટે ના પાડી દે. દુર્યોધન ભગવાનને કહે છે, કપટી કૃષ્ણ, ચાર ગામમાં તારે મારી પાસેથી બધું રાજ્ય માગી લેવું છે, જા પાંડવોને એક સોયની અણી જેટલી જગ્યા પણ હું આપવા તૈયાર નથી. તમારે યુદ્ધ કરવું હોય તો યુદ્ધના મોરચા માટે તૈયાર થઈ જાઓ. ભગવાનને બહુ સમજાવ્યા પણ ન માન્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનાશ થવાનો હોય ને ત્યારે એને મૂર્ખને બોધ ન લાગે રે, ભલે એને પ્રભુ આવીને સમજાવે, એને ન અડે. પછી ભગવાન ત્યાંથી દુર્યોધનને કહે છે કે સાંભળ, તો પછી યુદ્ધ માટે તૈયાર થઈ જા. ભગવાન કહે છે હું જાઉં છું. દુર્યોધને તો ભગવાન માટે સરસ મજાના મેવા મીઠાઈ તૈયાર કરેલા, પણ ભગવાન કહે છે તારું ભોજન લેવા હું નહીં રોકાઉં. દુર્યોધન કહે છે મારા રાજ્ય દરબારમાંથી તમે કેમ નીકળો છો હું જોઉં છું. સેવકોને સાબદા કરી દીધા, હથિયાર ધારણ કરીને દરવાજા ઉપર ઉભા રહી ગયા. કૃષ્ણને કોઈ બહાર ન નીકળવા દેશો, બંદીવાન બનાવી દો. પણ ભગવાનને કંઈ દુષ્ટો બાંધી શકે? એને તો ભગવાનના પ્રેમી ભક્તો કાચા સૂત્રના તાંતણેથી બાંધી લે, પણ દુશ્મનોની જંજીર ભગવાનને બાંધવા માટે સમર્થ ન થાય. ભગવાન શ્રી કૃષ્ણ અંગમાંથી તેજ પ્રગટ કરી અને આકાશ માર્ગે રાજમહેલમાંથી બહાર નીકળી ગયા છે. બધાએ ઊંચા ડોકા કરીને જોઈ રહ્યા, પકડો પકડો, પણ ભગવાનને કોણ પકડી શકે? સીધા ભગવાન કૃષ્ણ પ્રભુ નદીના કાંઠા ઉપર વિદુરજી મહારાજ અને વિદુરાણી પર્ણકુટી બાંધીને બાર બાર વર્ષથી વ્રત લઈને બેઠા હતા કે શ્રી કૃષ્ણ અમારા મહેમાન થાય, એના મનોરથ પૂર્ણ કરવા માટે ત્યાં પહોંચી ગયા. અને વિદુરજીની ઘેરે જઈ વિદુર પત્ની ને દરવાજો ખખડાવીને કહ્યું કે દરવાજો ખોલો. ત્યારે વિદુર પત્ની તો નાતા હતા, કૃષ્ણનો અવાજ આવ્યો ને ગાંડા ઘેલા થઈ ગયા, ભોળા હતા, હો સાવ નગ્ન સ્નાન કરતા, એમને એમ દરવાજો ખોલ્યો દોડીને. ભગવાન નેણ નીચા ઢાળી ગયા, કહે છે વસ્ત્ર પહેરીને દેવી પધારો. સુલભા દેવી વસ્ત્ર પહેરીને આવ્યા, ભગવાનને જમવા બેહાડ્યા ને ગાંડા થઈ ગયા. ઘરમાં કેળા હતા, કેળા ઘરે ફળિયામાં ફેંકી દે ને સાલ ભગવાનને ખવડાવે, તો સાલ ખાઈ ગયા ભગવાનો. ત્યાં વિદુરજી આવ્યા, વિદુરજીની ઘરે રોજ રોજ સીધું જાતું દરબારમાંથી મોદી ખાને દુર્યોધનને ખબર પડી કે મારા ઘરે નહીં વિદુરની ઘરે ગયા છે. કહી દીધું આજ વિદુરને કોઈ મોદી ખાનેથી એક અનાજનો કણી કોઈ આપતા નહીં. લ્યો, વિદુરજી આવ્યા, જોયું તો ભગવાનને કેળાની છાલ ખવડાવે. ભગવાન કહે છે ગાંડી, અરે વિદુરજી કહે છે ગાંડી આ તો શું કરે છે? જો તો ખરી કેળાનો ગર્ભ ફળિયામાં ફેંકે છે ને સાલ ખવડાવે છે. ત્યારે કહે છે અરે રે, હું તો પાગલ થઈ ગઈ, છેલ્લું કેળું હતું ને. ભગવાનને કહે છે પ્રભુ હવે આ એક છેલ્લા કેળાનો ગર્ભ જમો. ભગવાન કેળું ખાઈને કહે છે કે ઓલી સાલ જેવી મીઠી લાગતી હતી ને એવો આ ગર્ભ મીઠો લાગતો નથી. દેવી એ વખતે તો તમે બ્રહ્મમાં લીન થઈ ગયા હતા, બ્રહ્મ સ્વરૂપે મને જમાડતા હતા, એ ભાવ જુદો હતો. વિદુરજીને મોદી ખાનેથી સીધું ન મળ્યું ને તો બિચારા ભાજી વીણી આવ્યા અને ભગવાનને ભાજી જમાડી. ત્યારે દુર્યોધન ભગવાનને પૂછ્યું કે પ્રભુ
ભીષ્મમ દ્રોણમ પરિત્યજ્ય માં ચૈવ મધુસૂદન કિમિદં પુનરેકાક્ષ કૃતમ વૃષલ ભોજનમ.
ભગવાન ને કહે છે ચલો કદાચ મારા હારે તમારા દુશ્મની હતી એટલે મને છોડીને ચાલ્યા ગયા, પણ ભીષ્મ જેવા ભીષ્મ આ હસ્તિનાપુરમાં હતા એની ઘરે તમે ન જમ્યા, દ્રોણ ગુરુ જેવા પવિત્ર બ્રાહ્મણનું પણ ભોજન તમે ન જમ્યા, અને શુદ્ર એવા દાસી પુત્ર વિદુરની ઘરે તમે જમ્યા. ભગવાનને વિદુરજીને શુદ્ર કીધાને ગમ્યું નહીં હો. ભગવાન કહે છે હે દુર્યોધન, તું જેને શુદ્ર કહે છે ને એ શુદ્ર નથી. ન શુદ્ર ભગવદ ભક્ત
સર્વર્ણે દ્વિજા સર્વર્ણે શુતે શુદ્ર વિમુખાય ત્વદોક્ષજ.
હે દુર્યોધન, તું જે વિદુરને દાસી પુત્ર શુદ્ર કહે છે એ મારે મન શુદ્ર નથી, પણ એ જ સર્વ વર્ણની અંદર શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને શુદ્ર તો તું છે કે તું મારાથી વિમુખ છે, માટે તારા જેવા શુદ્ર કપટીનું ભોજન મને ભાવતું નથી, અને તારા જેવાના ઘરનું અન્ન પાપીનું અન્ન જેના ઘરમાં છે ને એનું અન્ન પણ હું એટલે ખાતો નથી, એટલે ભીષ્મ અને દ્રોણનું પણ હું ન જમ્યો, અને વિદુરની ભાજી તોડીને જે લાવેલી હતી જાત મહેનતની એ હું જમ્યો. આમ ભગવાન આ કપટી હોય ને એના અંતરનું કપટ કળે એટલે એનું ઘરનું ભાવે નહીં, એની સેવા ભગવાનને ન ગમે, એનું કલ્યાણ થાય નહીં.
નારદ સુખ સલ કાદિક તરી ગય ન તરે સોરાવન રાજ શરણ આયો સબહિ તરે ભક્ત વિભીષણ ઉદ્ધવ તરી ગય ન તરે શરમાય સબહિ તરે ધ્રુવ પ્રહલાદ પરીક્ષિત તરી ગય ન તરે અધમજ શરમાય સબહિ તરે પ્રગટ પ્રતાપ સે અગણિત તરી ગય અવધ પ્રસાદ કે આજ શરણ આયે સબહિ તરે.
આપણા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે નારદ શુક અને શનકાદિક પાસે કઈ નહોતું તો એ તરી ગયા, અને રાવણ પાસે તો સોનાની લંકા હતી તો એનું કલ્યાણ ન થયું. વિભીષણ રાવણનો જ ભાઈ હતો પણ નિષ્કપટ થઈને ભગવાનના શરણે આવ્યો તો એનું કલ્યાણ કર્યું, અને યવન કાળ યવન હતો એ ભગવાનને મારવા માટે આવ્યો તો એને ભગવાને ન માર્યો, મુચુકુંદ રાજાના હાથે મરાવીને પણ એનું કલ્યાણ થવા દીધું નહીં. ધ્રુવ પ્રહલાદ પરીક્ષિત આદિ તરી ગયા અને જરાસંધ જેવાનું કલ્યાણ થયું નહીં. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણના યોગે કરીને અગણિત તરી ગયા છે, પણ જેના અંતરમાં કપટ છે ને એ ભગવાનને પ્રત્યક્ષપણે પામે એની સેવા સજે એને જમાડે છતાં પણ એનું કલ્યાણ થતું નથી. એટલા માટે આ કપટી રાજાનો ઘરનો ત્યાગ કરી અને કહ્યા વગર હે રાજન ભગવાન શ્રી હરિ ચાલી નીકળ્યા. વળી વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજા, કદાચ ભગવાનનો બીજો આશય એવો હોઈ શકે કે શ્રમ વગર જે મળેલી સંપત્તિ છે ને એનો કોઈ મહિમા ન હોય, એટલે એ ભોગ સુખમાં અને પાપને અર્થે વપરાય એમાં વેડફાઈ જાય. કહેતા એ સંપત્તિથી દુઃખ સિવાય બીજું કાંઈ જીવને મળતું નથી. તમે જુઓ ને, શ્રમ વગરની સુવર્ણની લંકા ભગવાનને મળે એમ હતી, પણ ભગવાને લક્ષ્મણ હનુમાનજી આગળ આખી લંકા સળગાવી દીધી. એટલું જ નહીં, સીતાજીને ના પાડી હતી શણગારવાની, છતાં પણ જો વિભીષણ લક્ષ્મણજી સીતાજીને સોનાની લંકાનું સોનું અધર્મનું દ્રવ્ય પહેરાવીને લાવ્યા તો ભગવાને સીતાજીમાં પણ શંકા કરી અગ્નિમાંથી પસાર કર્યા અને બધી જે વસ્ત્ર ઘરણારૂપી સમૃદ્ધિ હતી પાછી વિભીષણને આપી દીધી, પણ એ પાપનું દ્રવ્ય ભગવાને રાખ્યું નહીં. એ જ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માએ પણ વગર મહેનત વિશ્વકર્મા પાસે સોનાની દ્વારિકા રાતોરાત બનાવડાવેલી. તો ભગવાન હતા ત્યાં સુધી, ભગવાનને થયું કે હું છું ત્યાં સુધી તો વાંધો નહીં, પણ મારા ગયા પછી આ મફતની સંપત્તિ આ યાદવોને સુખી નહીં કરે, એટલે ભગવાને એ સોનાની દ્વારિકા હતી એ પાણીમાં ડૂબાડી દીધી. એક વખત ભગવાન શ્રીહરિ કારિયાણીમાં બિરાજમાન હતા ત્યારે કોઈકે આવીને ભગવાન પાસે રાણી સાપના રૂપિયાનો સિક્કો જે આવે ને, ચાંદીનો સિક્કો આવતો, એવા સિક્કાઓનો ઢગલો કર્યો ભગવાન પાસે. ભગવાન કે અમે તો ત્યાગી છીએ, અમારે રૂપિયાની જરૂર નથી. સંતોને કહે છે, લ્યો સંતો આ રૂપિયા તમે રાખો. સંતો કે મહારાજ અમારે શું કરવા છે. બ્રહ્મચારીને કે તમે જોઈતા હોય લઈ લો. પાર્ષદોને કહ્યા, પાર્ષદો કહે છે મહારાજ અમારે તો શ્યામ તમે સાચું નાણું, બીજું બધું દુઃખદાયક જાણું અમારે નથી જોતા. ભગવાન સત્સંગી બાઈ ભાઈને કહે છે, લ્યો આ રૂપિયા તમારે જોતા હોય તો ઉપાડો, ખોબે ખોબે લઈ જાઓ. સત્સંગીઓ કહે છે, મહારાજ આવું મફતનું ધર્માદાનું દ્રવ્ય અમારે જોઈએ નહીં. ભગવાન કહેતો કોઈને રૂપિયા નથી જોતા, લઈ જાઓ ભગત પાછા.